તારીખ 12/8/1992 શ્રી સમયસાર ગાથા 181-183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સોનગઢમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57.
સાહિત પર્યાય ને ગૌણ કરવાની વાત આવી, ઉદય ભાવને કેટલા ગૌણ કરવા જોઈએ? સાહિત પર્યાય ઉપર પણ જીવનું વધારે ના જવું જોઈએ, તો પછી ઉદય ભાવમાં તો ન જવું જોઈએ. ચોંટ લાગવી જોઈએ જયારે ઉદય ભાવમાં વજન જાય ત્યારે. મૂળ માંથી જીવને વિભાવ ઉત્પન્ન થવાનું કારણ એનો મૂળ કાપી નાખવાનું વાત છે. ટીકામાં આધાર આદેશ સંબંધથી વેદ જ્ઞાન નો વિષય લેવો છે. અહીંયા આ પરમાગમમાં વેદ જ્ઞાન નો વિષય અનેક શૈલીથી પ્રતિપાદન કરવામાં આવ્યો છે. વેદ જ્ઞાન નો પ્રયોગ વર્ણવવા માટે આચાર્ય મહારાજે પોતાના અનુભવમાં વેદ જ્ઞાનના જેટલા જેટલા પડખા આવ્યા છે એ બધા પડખાને ભિન્ન ભિન્ન અધિકારોની અંદર વર્ણવ્યા છે, અને એ રીતે વેદ જ્ઞાનના પ્રયોગનું એક સર્વાંગ સુંદર ચિત્ર પ્રાપ્ત કરવું હોય, મેળવવું હોય, તો આ સમયસાર પરમાત્મા અહિયાં જીવને જ્ઞાનના આધારે કેવી રીતે ભેદ જ્ઞાન થાય, કે જે જ્ઞાન જ્ઞાન ક્રિયાના આધારે રહેલું છે એમ કેવું છે, એ પડખું લીધું છે અહીંયા. કેમ કે પરિણામના આધાર લેવા જતા આશ્રય મળે છે, આધાર લેવા જતા આશ્રય ઉત્પન્ન થાય છે. એટલા માટે સંવરણનો ઉત્કૃષ્ટ ઉપાય અનુભવ ગોચર પણ કેવી રીતે થાય છે એ પદ્ધતિ આચાર્ય મહારાજે લીધી છે. અહીંયા વિસ્તાર સારો છે, બીજી બીજી જગ્યાએ જ્યાં ભેદ જ્ઞાનની વાત છે ત્યાં થોડો સંક્ષેપ આવ્યો છે, ક્યાંક થોડો વિસ્તાર આવ્યો છે, પણ અહીંયા બહુ સારો વિસ્તાર છે. તો પહેલો સિદ્ધાંત એ પ્રતિપાદન કરે છે કે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. વસ્તુ છે સંસ્કૃતમાં નથી લીધું, પણ એનો અનુવાદ સિદ્ધો એમ જ થાય છે. નખલુ એકસ્ય દ્વિતીય અસ્તિ, આટલું સંસ્કૃત આટલું પડ્યું છે. એકની બીજી નથી, નખલુ એકસ્ય એટલે એકની ખરેખર દ્વિતીય અસ્તિ, બીજા બીજું નથી, બીજી નથી. એટલે કે એક વસ્તુ છે એક તત્વ છે એ બીજા તત્વનું નથી, એક વસ્તુ બીજી વસ્તુની નથી, અથવા જો જીવ છે એક તત્વ અને જેનો સંવર કરવો છે એવો જે આશ્રય છે એ બીજી વસ્તુ છે. અહીંયા વિચારીએ તો કે જીવ એક વસ્તુ છે અને જે આશ્રયનો સંવર કરવો છે તે બીજી વસ્તુ છે. તો એક વસ્તુની બીજી વસ્તુ નથી કે જીવ વસ્તુની આશ્રય વસ્તુ નથી, બે તત્વ જુદા સમાન. એક વસ્તુની બીજી વસ્તુ નથી એટલે કે એકની સાથે બીજાને કોઈ સંબંધ નથી, તો પોતાના સ્વરૂપમાં બંને છે. અને કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, જુઓ, કેમ કે આધાર તો સત્તાનો લેવાય ને, કોઈ પણ સત્તાનો આધાર લેવાય, અસ્તિત્વ ધરાવે એનો આધાર લેવાય, તો એ અસ્તિત્વ ગુણના પર્યાય શું છે કે પ્રદેશો છે, એના પ્રદેશોમાં એનું અસ્તિત્વ છે. પ્રદેશત્વ વગર અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? જો પ્રદેશત્વ જ ન હોય તો અસ્તિત્વ પણ ક્યાં રહ્યું, કેવી રીતે રહ્યું? અનુભવમાં તો વ્યાપે વ્યાપક ભાવે અનુભવ કરવાનો છે, સ્વસંવેદનમાં તો વ્યાપે વ્યાપક પણ સ્વક્ષેત્રમાં હોય, સ્વતત્વમાં હોય, અને સ્વતત્વમાં પોતાનું વ્યાપે વ્યાપક પણ હોય, ત્યાં જો બીજાનો અનુભવ ન થાય તો એનું ક્ષેત્ર એ નથી એમ નક્કી થઈ જાય. આવું લોજિક છે. આ તો ગુરુદેવના પ્રવચનમાં પણ વેદનાનો વિષય બહુ સારો આવ્યો, ઘણો સરસ પ્રવચન હતો. રાગ ને તું સારાપણે અનુભવ કરે છે એટલે કે મેલ નો સ્વાદ લે છે. હું પરમ પવિત્ર પરિપૂર્ણ પવિત્ર એવો આત્મા, ભગવાન આત્મા જ કહેશે ને ગુરુદેવ, અને તો અપવિત્ર એવા મેલ નો, રાગ નો, ગંદકી નો આસ્વાદ લે છે. આ તો કેવી વિચિત્ર વાત છે. એટલે મૂંઢપણું કહ્યું, એ મૂંઢતા છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે, એટલે ઉત્પત્તિ નથી, એનું નામ અનુપપત્તિ છે. પ્રદેશો જ ભિન્ન છે, આશ્રમના પ્રદેશો ભિન્ન છે અને જ્ઞાનના પ્રદેશો ભિન્ન છે એમ કહેવું છે. આશ્રમ જીવની વિકારી પર્યાય છે અને દ્રવગુણ પર્યાયના પ્રદેશો એક છે એવું આગમમાં આવે છે. અહીંયા આગમનું પ્રકરણ નથી ચાલતું, અહીંયા અધ્યાત્મનું પ્રકરણ ચાલે છે, આગમનું પ્રકરણ નથી ચાલતું. સ્વરૂપનો આશ્રય કરાવવો છે અને રાગાદીનો આશ્રય છોડાવ્યો છે, સ્વરૂપનો આશ્રય કરાવવો છે અને રાગાદીનો આશ્રય છોડાવ્યો છે, ત્યારે ભિન્નતા જેટલી હદે લેવા એટલી હદે લેવી જરૂરી છે. જેટલી હદે ભિન્નતા લેવી હોય એટલી હદે ભિન્નતા લેવી જોઈએ. એ બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે અને એક સત્તામાં એ બંને નહીં હોવાથી, એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધે સંબંધ પણ નથી. ક્રોધાદી કે રાગાદી એના આધારે જ્ઞાન થતું નથી એમ કે છે. એ નો હતો તો મેં ગણત ને હતું, માટે રાગ હતો માટે રાગ નું જ્ઞાન થયું, કે ક્રોધ હતો માટે ક્રોધ નું જ્ઞાન થયું, ન હતો તે વખતે ક્રોધ નું જ્ઞાન પણ ન હોત. માટે આધાર આધે શું તો ખરો કે નહીં, કે બિલકુલ નહીં, માટે પણ નહીં. એક બહુ સરસ દ્રષ્ટાંત ગુરુદેવે આપ્યો, કોઈ સ્વતંબર સાધુ સાથે ચર્ચા થયેલી, તો બધું હું હાથને ઊંચો કરી શકું છું, હાથ હું સીધો કરી શકું છું, હાથને હું વાળી શકું છું, ઈચ્છા અને શરીરની ક્રિયા, ઈચ્છા અનુસાર શરીરની ક્રિયા પ્રત્યક્ષ જણાય છે, અને તમે પ્રત્યક્ષને માનતા નથી. એટલે વિદવત્તાની ભાષામાં એમ કહેવાય છે કે દ્રષ્ટ ઈષ્ટને માનતા નથી, ચોખ્ખું દેખાય એને પણ તમે માનતા નથી, એમ કહેવામાં આવે છે. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે જો ભાઈ ઈચ્છાનું અસ્તિત્વ છે અને હાથની ક્રિયાનું પણ અસ્તિત્વ છે, બંને વચ્ચે મેળ પણ દેખાય છે, છતાં ઈચ્છા એ હાથને લાવ્યો એ તું મને સાબિત કરી દે. શું કેવી રીતે સાબિત થાય છે? સંકાળે છે માટે એમ ગણ્યું તો સંકાળે તો આખું જગત છે, છે દ્રવ્યો સંકાળે તો ઘણું છે, છ દ્રવ્યોની પરિણતિ દરેક સમયે થયા જ કરે છે પરિણામો. સંકાળે છે માટે આને આનું કરવું એ કેવી રીતે નક્કી થાય? અને તો પછી તારી ઈચ્છા થઈ, જો આમ હાથ વળતો હોય તો તારી ઈચ્છા થઈ આમ પણ વાળ. એમાં થવા યોગ્ય એટલું જ કાર્ય થાય, આમ વળે પણ કઈ આમ ઊંડો વળે એમ ઈચ્છા કરે વળી શકાતો હોય એમ થઈ શકે. થઈ શકે છે તો પણ એના કારણે, નથી થઈ શકતું તો પણ એના કારણે. માટે રાગનું જ્ઞાન થયું એ રાગના આધારે નથી, કોઈ પણ જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયના આધારે નથી. અને જ્ઞાન પોતાના સામર્થ્યથી કાર્ય કરે છે, એમાં જ્ઞાનના સામર્થ્યને ગ્રહણ કરવાનો પ્રકાર ઉભો થાય છે. અને જો બીજાના આધારે જ્ઞાન થાય તો જ્ઞાન ન મળ્યું છે, એનો આધાર મળે તો જ્ઞાન થાય, ન મળે તો ન થાય, એમ નક્કી થઈ જાય. એનું સામર્થ્ય કઈ રહેતું નથી. ઉપાદાનની શક્તિને ગ્રહણ કરવાની વાત રહેતી નથી, જો નિમિત્તાધીન પણ સ્વીકારવામાં આવે તો. એટલે એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધે સંબંધ પણ નથી જ. ક્રોધાદી ભાવોને અને જ્ઞાનને જરા પણ આધાર આધે સંબંધ નથી, ક્રોધ ક્રોધને કારણે, જ્ઞાન જ્ઞાનને કારણે. ખાલી પરલક્ષી જ્ઞાનમાં એને સ્વીકારવું એમ નહીં, પણ પોતાના પરિણમને તપાસીને સ્વીકારવું કે શ્રી ગુરુ કે છે એમ વસ્તુ સ્થિતિ અનુભવમાં આવે છે કે બીજી રીતે મારો અનુભવ બોલે છે. મારું જ્ઞાન સ્વયં પરિણમી રહ્યું છે કે જ્ઞેયના આધારને લઈને, જ્ઞેયના કારણને લઈને, જ્ઞેયના ન હોય જ્ઞેયનો આધાર ન મળે તો ન થાય મારી જ્ઞાનની ઉત્પત્તિ, એવું કઈ છે? જ્ઞેય મળે તો જ મારા જ્ઞાનની ઉત્પત્તિ થાય એવું છે? અરે જ્ઞેય મળે કે ન મળે જ્ઞાનને રોકી શકાય એવું નથી, પરંતુ જ્ઞાનને એક સમય માટે પણ અટકાવી શકાય એવું નથી, એટલું બધું એનું પરિણમન સામર્થ્ય છે. અસ્તિત્વ સામર્થ્ય છે જ, પણ પરિણમનનું પણ એટલું જ સામર્થ્ય, કેમ કે પરિણામી દ્રવ્ય છે. માટે
રાગાદિત
તો રાગ તો હું નથી ને રાગ મારો નથી એમ મનમાં જણાવવું જોઈએ ને, અને જ્ઞાન તો હું છું એમ મનમાં જણાવવું જોઈએ, તો ભૂલ ક્યાં થાય છે? કે જે પોતાનું નથી તેને પોતાનું જાણે છે, પર્ગને સ્વરૂપે નહીં હોવા છતાં એને સ્વરૂપે જાણી લે છે, એ જ્ઞાન વિપરીત જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, અથવા વસ્તુ સ્થિતિથી તદ્દન ઉલટી વાત છે, વાસ્તવિકતાથી એ ઉલટી વાત છે. સમજવું તો સહેલું છે ગુરુદેવની કૃપાથી, પણ એમ નથી સમજવું. હવે થોડી સમજવાની પદ્ધતિ છે, એ તો પોતાના પરિણામને બરાબર તપાસીને નક્કી કરવું કે શ્રી ગુરુ કહે છે એમ અનુભવ થાય છે કે બીજો અનુભવ થાય છે. જેમ કાલે તમે એક વાત કરી હતી, કાલે કે પાંચ દિવસે ત્યાં સ્વાધ્યાયમાં વાત ચાલી હતી, કે રાગને જાણતા જ રાગ પોતા રૂપે જણાઈ જાય છે, ભેદ પાડવાનો અવકાશ જ નથી રહેતો. રાગ છતાં જ જાણે મને થયો એવી રીતે નહીં અનુભવાય છે. હવે શું કરવો? એકત્વ પણ ઉત્પન્ન થાય છે, રાગની ઉત્પત્તિ જ એકત્વ પણ થાય છે. એક વાર તટસ્થ થઈ ગયું જોવા કરતો, જ્ઞાન ને રાગ એક છે કે ભિન્ન ભિન્ન છે, બંનેના લક્ષણ એક છે કે બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન છે, બંનેનું સ્વરૂપ બંનેનું સ્વરૂપ એક છે કે જુદા જુદા છે, બંનેના સ્વરૂપ એક છે કે જુદા જુદા છે. જો એક જણાતા હોય તો જ્યાં સુધી જુદા ન જણાય ત્યાં સુધી પ્રયત્ન કરવો કે આ જુદા છે કે એક છે. તટસ્થ થઈને પોતાનું પૂર્વગ્રહ નહીં અને કોઈ કે છે એનો પણ પૂર્વગ્રહ નહીં, મધ્યસ્થ થઈને તપાસ. વર્તમાન
અવલોકનનું પરિણતિનું જોર વધારે કરી જતું હોય એવું લાગે.
એ વાત ઠીક છે, પરિણતિનું જોર તો ઘણું છે, પણ એથી કરીને કઈ ઉપયોગનો કે ભાવનાનું જોર ન થાય એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. શું ભાવના વધારી શકાય છે, ભાવના તીવ્ર કરી શકાય છે, અને કાલ સાંજનો વિષય મુમુક્ષુ માટે તો ભાવના ન જ હતો. સ્વરૂપની ભાવના આચાર્ય દેવે ભાવી છે નિયમસારમાં, તો મુમુક્ષુએ પણ એ જ ભાવના ભાવવાની છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એ આત્મ ભાવના જ ભાવી શકે કુંદાચાર્ય દેવે આખા નિયમસાર. અને એવી ઉત્કૃષ્ટપણે ભાવના ભાવી છે કે એની પાસે કેવળ જ્ઞાનની ભાવનાને પણ પરબ્રહ્મ ભાવને હે તરીકે લઈ ગયા છે, એવા ઉત્કૃષ્ટ ભાવે ભાવી છે ભાવના. તો એ ભાવનાના જોરથી પરિણતિને ધક્કો પહોંચાડી શકાય છે. પરિણતિને નબળી પાડવા માટે ભાવનાનું કામ ચાલતા છે. મોક્ષાર્થી થાય તો એવી ભાવના આવે, એવી ભાવના ક્યારે આવે? મોક્ષાર્થી થાય તો આવે. આ જીવને પરિણામમાં સંસાર રોગ છે, મિથ્યાત્વનો રોગ પણ બળવાન છે, એ જાણવાનો વિષય છે, નિદાન કરવાનો વિષય છે. પણ જેને તંદુરસ્ત થયું છે એને તો આત્માની અનંત શક્તિ છે, એને એને પણ સ્વીકારવી પડશે અને એની ભાવનામાં એને આવવું જોઈએ. આ રોગ ન મટી શકે એવો નથી, દુસાધ્ય છે પણ અસાધ્ય નથી. અને દુસાધ્ય પણ જ્યાં સુધી પોતે મોક્ષાર્થી નથી ત્યાં સુધી, મોક્ષાર્થી છે દુસાધ્ય પણ નથી. સુગમ છે, સર્વ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે, એવો છે. એટલી સુગમતા છે માર્ગને. તેનું કામ તો કોઈ બી કઠિન લાગે એવું કઈ નથી, કઠિન લાગે છે એટલે નિરાશ થવું છે, હતાશ થવું છે એવું કઈ નથી. નિર્ધાર કરવો જોઈએ. અનંત કાળે મળેલો મનુષ્ય ભાવ એમાં આ કામ કરી જ લેવું છે, નિર્ધાર કરવો જોઈએ કે કરી જ લેવું છે. કરવા ધારે તો કરી શકે છે, જ્યાં સુધી કરવા ધારતો નથી ત્યાં સુધી વિટંબણા છે. જે કોઈ વિટંબણા છે એ નથી કરવા ધારતો ત્યાં સુધી ને છે, કરવા ધારે પછી કોઈ વિટંબણા નથી. કેવી રીતે કે જેને કરવા ધાર્યું, કૃત નિશ્ચય જેને કહેવામાં આવે છે, એની પડખે પરમાત્મા ચડે છે અંદરથી, પોતાનો પરમાનંદ શક્તિનો ધણી એની પડખે ચડે છે. અંદરના અંતરમાં રહેલી અનંત શક્તિનો સળવળાટ પણ બીજી જાતનો છે અનિલભાઈ, સળવળાટ બીજી જાતનો છે. જેમ કોઈ સિંહ સૂતો હોય તો સેંકડો માખી બેસી શકે છે, સેંકડો માખી બેસી શકે છે, પણ કોઈ માખી એવી હિંમત કરે કે એના નાકમાં કે કાનમાં જાય, હે, ત્યારે એ ઊંઘતો સિંહ જરાક સળવળે ને ત્યાં કેટલી ઉડે, હે, સેંકડો સેંકડો ઉડવા માંડે. કેમ કે એની શક્તિ ઘણી છે, પરવાળા થાય ને ત્યાં ભાડવા માંડે. એવી શક્તિ આત્મામાં એટલી બધી, એટલી બધી બેસુમાર અનંત છે કે એનો સરવાળા બીજી જાતનો છે. શું જ્યાં કરવા ધારે ને ત્યાંથી ત્યાં અંદરથી પરમાત્મા સરવળે છે અને બધું સુગમ થવા માંડે છે.
કામ
કરવાના લખણ હોય કે ન હોય, થાકા થયા કરે તો એમ કે આને કામ કરવાના લખણ નથી, હે, એના લક્ષણ તો હોય કે ન હોય, દાવો કરે છે. હું થઈ ગયો જુઓ ભાઈ, આ બધી વાત તો થોડીક એવી છે કે આપણે ભલે મુમુક્ષુ કહેવાતા હોઈએ, શું કહેવાતા હોઈએ, પણ ફૂલ ઘણી છે, ફૂલ ઘણી છે અંદર. એટલે વાત એવી છે કે આપણે આત્મકલ્યાણ કરવા નીકળ્યા છીએ એવો આડંબર કરીએ, દેખાવ કરીએ, દાવો કરીએ, વાંધો નહીં, શું કરો જે કરવું હોય, પણ કેટલી શરત નાખો છો પરમાત્મા પાસે ખબર છે? મારી તબિયત સારી રહીએ તો હું કામ કરું, મારી બધી અનુકૂળતા સચવાય તો હું કામ કરું, શું સવારે બરાબર ચાનો પ્યાલો મળે તો કામ કરું, શું બેચેની નો શરીરમાં દેખાય તો કામ કરું, હજાર શરત નાખવી છે. હમણાં એમ કે વડાપ્રધાન શ્રી તમને બોલાવે છે, શરત કરો ત્યાં, ત્યાં શરત શું કરવા નથી કરતા, આ શરતો હું આવીશ કરવાઓ તો વડાપ્રધાન ને કે આટલી શરત છે મારે આવવામાં, કે છે એમ કોઈ, હે, શું વાત છે, હવે કામ કરતા મૂકીને જાય અને અહીંયા પરમાત્મા પાસે જવામાં હજાર શરત નાખે છે. પરંતુ કાળમાં એક વાત નથી ગયો, અનંત કાળ તો ગયો, હવે ક્યારે ગમે ત્યારે જવું છે. એટલે શરતો પોતે કરે છે, ધર્મ કરવો છે પણ શરતો પોતાની શરતે કરવો છે, શું પોતાની શરતે ધર્મ કરવો છે, પૂછી જવું, કરવું છે મારે, કરવા ધાર્યું છે પણ અંદર મેં શરત નાખી છે એ વાત પાસે મારે અધ્યાર રાખવું છે. શું ત્યારે આચાર્ય મહારાજ તો સમય સારમાં એમ કે છે
કથમ કેમ રત્વા કૌતુ લેસન છે તારી તૈયારી મરે ને પણ કુતુહલ છે મારે જાણવું હશે તમારો કથમ કેમ રત્વા કૌતુ લેસન મરીને પણ ગમે મૃત્યુ તુલ્ય પ્રતિકૂળતા આવે તો પણ ગણકાર બી નથી એક સ્વાધ્યાય થતો હોય તો કે મારા ટાઈમે થાય તો હું આવું નહીં તો હું આવ્યો પણ ભગવાન પાસે શરત કરવાની વાત છે આત્મામાં શાંતિ થાય નથી આત્માને શાંતિ થાય નથી પુણ્યની ધૂળ ગમે એટલી ઢગલા થાય તેથી આત્માને શાંતિ થાય ખરી હે ન થાય ને બેટની વધી જાય આકુરતા વધી જાય એવું છે એમાં કઈ છે મારા પુણ છે મારા આજના પુણ છે મરી ગયો એમાં મરી ગયો એ જીવનો ભાવ મરણ છે એમાં દુઃખ ને અશાંતિ સિવાય બીજું કઈ નથી ગુરુદેવની ભાષામાં કહીએ તો ઝેર છે શું અને જેવા ઝેરમાં હવા જ લેવા જેવા નથી એવું છે ભાઈ ગુરુદેવ ને કોઈ પ્રશ્ન પૂછેલો કે સાહેબ આપનું કામ તો અસાધારણ છે આપનું વ્યક્તિત્વ અસાધારણ આપની વાણી અસાધારણ આપના પુન અસાધારણ શું અને આપનું જ્ઞાન પણ અસાધારણ શું વગર ભણે આટલું શાસ્ત્રો આપણું ઉધાર પણ અસાધારણ પણ થયું કેટલા ને એમાં લાભ કેટલા ને થયો હવે એવું છે કે આમાં ટકાવારીના હિસાબે તો નાસીપાસ થવું પડે ને એ હિસાબ મૂકવો ન જોઈએ આ કાળમાં તો કોકમાં કોક પાત્ર જીવને જો સ્પર્શ થઈ જાય અંદર વાણી તો એનું મૂલ્ય કેટલું કેમ કે સીતાલી મજા છે અંદર ટચ થઈ ગયું એક સેકન્ડ માટે તો એનું મૂલ્ય કેટલું સીતાલી માં પહોંચશે નમો લોહી સૌ સિદ્ધાનમ એમાં એના એનું એનું પદ આવી જશે અલ્પ કાળમાં તો ન થયું એ ગણવું કે એક ને થયું એ ગણવું એટલું જ જોવાનું છે આમાં એક ને થયું ગણવું 2000 વર્ષથી સમયસાર શાસ્ત્રો દિગંબર સંપ્રદાયમાં ઓછા વત્તા પ્રમાણમાં પ્રકાશન થતા રહ્યા હશે ચેતે ભાષામાં હવે હિન્દી ભાષામાં ગુરુદેવના હાથમાં આવ્યું પરમ સૂત્ર ભાવક મંડળનો હજી તો ગુજરાતી ભાષાંતર તો પછી થયું ગુરુદેવે તૈયાર કર્યા પછી અને ગુરુદેવને એમાંથી લાભ થયો સંસ્કાર તો લઈને આવ્યા હતા કેટલી એટલી મૂડી લઈને આવ્યા હતા અને અહીંયા વગર ગુરુએ અધિગમ જ થયો નિસર્ગ નિસર્ગ થયું હતું ગમત છું પણ નિસર્ગ થયું કેટલા લાભ થયા જે કેટલા છતાણા એનો એનો ક્યાં હિસાબ કાઢવો ક્યાંનો હિસાબ કાઢવો અને ગુરુદેવ ગુરુદેવના નિમિત્તે જે જે કોઈ જીવને લાભ થયો એમાં ગુરુદેવ કોઈ પામ છે અત્યારે બહુ ઓછા ખોટો જ પામ છે પણ સંસ્કાર ઘણા લઈ જશે હું આ માણી નિષ્ફળ જવાની નથી સંસ્કાર ઘણા લઈને જવાના છે અહીંયાથી અને સમોસણની તૈયારી અહીંથી થાય છે હજી પોતાના તીર્થંકર પુત્ર શરૂઆત નથી થઈ એ પછી થવાની છે પણ સમોસણની તૈયારી અહીંથી થઈ છે એના અનેક જેવો સમોસણ મારે એટલે એનો હિસાબ કાઢવાની પદ્ધતિ એ જુદી છે અને ગુરુદેવ કહે છે હું ક્યાં કોઈના હાથે પ્રવચન કરું છું હું તો મારા આત્મભાવના રસને આવિર્ભાવ કરું છું એકાંતમાં બેહીને પણ એ કરું છું અને બધાની વચ્ચે બેહીને પણ હું તો એક જ કામ કરું છું, મારે તો એક જ પ્રકારની પ્રવૃત્તિ અંદર માં ચાલે છે. અને નિમિત સાંભળનારા હોય તો ભલે, ન હોય તો ભલે, મારી મારી મુખ્યતા તો મારા સ્વાધ્યાયની છે, પણ મને સ્વતંત્ર હિતકારક પ્રવૃત્તિ થાય છે. વાણીનો યોગ છે માટે અમારે ટૂંકમાં ચર્ચા થઈ હતી. આપણે બહુ શાસ્ત્ર પછી છપાવીએ છીએ ને પછી પસ્તીમાં ક્યાંક ક્યાંક વેચાય છે, એવું બધું થાય છે. બહુ ન છપાવા, બધું બહુ છપાવા, એવું થશે થોડુંક. પણ કોકને ક્યારેય ઘસું તો જે સમયસર કોકને ક્યારે પહોંચી જશે કોને ખબર છે? કયા જીવને ક્યારે કોના હાથમાં, ભવિષ્યમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં કોના હાથમાં આવશે, કયા પાત્ર જીવમાં આવશે ને એનો હાથમાં જાગી જશે, એ આપણને ક્યાં ખબર છે? આપણે તો સર્વ નથી, આપણો ધર્મ તો પ્રચાર પ્રસાર કરવાનો. એ નિમિત્તે લોકો પૈસા આપે છે, આપણો ધર્મ પ્રચાર પ્રસારમાં સુખથી વાપરવાનો, બીજું કાંઈ નહીં. આપણે ક્યાં દુકાન માંડી છે પૈસા ભેગા કરવા? દુકાન માંડી હોય ભેગા કરે, આપણે માત્ર વપરાય. સન્માર્ગનો જેટલો ઉદ્યોગ થાય, જેટલો થતો હોય એટલો, એની લિમિટ ન હોય. શું જેટલો થતો હોય એની એની લિમિટ ન હોય. અભિપ્રાયમાં લિમિટ ન હોય, પછી કાર્ય ભલે લિમિટેડ થાય, અભિપ્રાયમાં એની લિમિટ ન હોય કોઈ દિવસ. એટલે એવું છે, સમયસર કે છે ને ગુરુદેવ કે છે, માટે માયનું એમ તો કોક ને ઉછીનું લીધું ક્યાં સુધી ટકશે? ઉછીનું લીધું નહીં ટકે. ઘરને તપાસીને પોતાનું કરીને અનુભવ અંશે જાણે, પછી અનુભૂતિનું એ કારણ થશે. અનુભવ અંશ તો અનુભવ અનુભૂતિનું કારણ થશે, એટલું પરલક્ષી જ્ઞાન અનુભવનું કારણ નહીં થાય. અનુભવ અંશ અનુભવનું કારણ થશે, કેમ કે અનુભૂતિ ને અનુભવન સાથે સંબંધ છે, વિકલ્પ સાથે નહીં. આજના સવારના વ્યાખ્યાનમાં એ એક બહુ સરસ વાત હતી કે ભેદ જ્ઞાન એ વિકલ્પ નથી, જે ભેદ જ્ઞાન નો વિકલ્પ છે એનાથી પણ ભેદ જ્ઞાન કરવું છે. ઠીક, ભેદ જ્ઞાન નો વિચાર વિકલ્પ છે એ ભેદ જ્ઞાન નથી, પણ વિકલ્પ થી ભેદ જ્ઞાન થાય તેનું નામ ભેદ જ્ઞાન છે. વિકલ્પ થી જુદાપણા નું જ્ઞાન તો ભેદ જ્ઞાન છે, માટે ભેદ જ્ઞાન વિકલ્પ રૂપ નથી, પણ વિકલ્પ થી જુદાપણા રૂપ પરિણામ છે એનું નામ ભેદ જ્ઞાન છે. બહુ સારો અંતર્ધન ગુરુદેવ નો, બહુ સરસ. આધારાધાર સંબંધ છે એ વિષયની અહીંયા બહુ સૂક્ષ્મ વાત ચાલી છે. આ જગ્યાએ ઘણી સૂક્ષ્મ વાત ચાલી છે. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપે જ આધાર આધાર સંબંધ છે. ત્રણ મુદ્દા આમાં લીધા છે આટલી વાતમાં. પહેલો મુદ્દો એ લીધો કે એક વસ્તુ ને બીજી વસ્તુ નથી. શું? એક વસ્તુ છે તેની બીજી વસ્તુ નથી. બીજું કે એ બંનેની સત્તા એક નથી, માટે પ્રદેશો ભિન્ન છે. ત્રીજું કે દરેક પોતપોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે સારી રીતે. આ સ્થિતિ લીધો. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે સારી રીતે રહેવા રૂપ જ આધાર આધાર સંબંધ છે. પોતે પોતાના આધારે જ રહ્યું છે. જો અહીંયા છઠ્ઠો કારક લીધો છે, જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. છ કારકમાં એક અધિષ્ઠાન છે, છઠ્ઠો કારક અધિષ્ઠાનમાં છે, તેને આપણે છઠ્ઠી વિભક્તિ કહીએ છીએ. શું? પહેલી વિભક્તિ કર્તાની, બીજી વિભક્તિ કર્મની, ત્રીજી વિભક્તિ કરણની, ચોથી વિભક્તિ સંપ્રદાનની, પાંચમી અપાદાનની, અને છઠ્ઠી અધિકરણ. અધિકરણ એટલે આધાર. ચોખ્ખો આધાર લીધો તમે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે અધિકરણનો આધાર. છઠ્ઠો કારક અહીંયા લીધો. પર્યાયમાં હોય અને દ્રવ્યમાં પણ હોય, એમાં ગુણરૂપ કારક છે, સામર્થ્યરૂપ કારક છે. કર્તા નામનો ગુણ છે, કર્મ નામનો ગુણ છે, કરણ નામનો ગુણ છે, અધિકરણ નામનો ગુણ છે, ગુણ છે, એ ગુણ ગુણ પણ છે અને પર્યાયમાં પરિણમન રૂપે છે, પર્યાય રૂપે છે. આ દ્રવ્યના કારક ગુણો અને પર્યાયના કારક પર્યાય પોતે પોતે જ પર્યાય છે. કાર્ય પણ પોતે અને કારણ પણ પોતે, આધાર પણ પોતે, ઉપાદાન પણ પોતે. નહીં નહીં, બિલકુલ નહીં. જો દ્રવ્યનું કારણ હોય તો કોઈ દ્રવ્ય જીવ દ્રવ્યને સંસાર જ ન હોય. શું? જો દ્રવ્યનું કારણ પર્યાયને હોય તો કોઈ જીવને સંસાર ન હોય. કેમ કે સંસારનું કારણ નથી અંદર દ્રવ્યમાં. હા બરાબર છે. અને તેનું કારણ નિત્ય કેવી રીતે હોય છે? એ તો એના પોતાના છે કારણ, કારણ કારણકારી થઈ છે. પર્યાયના કારણકારી પર્યાયના છે. એમાં લીધું ચિદ્વિલાસમાં તો એ વાત બહુ સ્પષ્ટ લીધી છે. ચિદ્વિલાસમાં તો એ વાત પર્યાયના કારણકારીની વાત બહુ સ્પષ્ટ લીધી છે. પંચાણમાં પણ પર્યાયનું વીર પર્યાયનું પર્યાયનું પ્રદેશત્વ પર્યાયમાં પર્યાયને કારક રૂપે લીધું છે. છતાં દ્રવ્યનો જે કથંચિત સંબંધ છે એ જ્ઞાનમાં રાખીને છે, સંતુલન ગુમાવીને નથી. દ્રવ્ય પર્યાયની ભિન્નતા વખતે પણ અભિન્નતાનું સંતુલન ગુમાવવાનું નથી. દ્રવ પર્યાયની અભિન્નતા વખતે પણ પર્યાયની ભિન્નતાનું સંતુલન ગુમાવવાનું નથી. એક સંતુલનનું એટલા માટે એક પ્રકરણ લખ્યું છે, તત્વાનુશીલન, ભાવ સંતુલન. સત્સંગના માટે છે, સત્સંગના માટે છે. એમાં વિચારોની આપ લે થાય અને ચર્ચા થાય, સ્પષ્ટીકરણ થાય. અસંગ થવા માટે સત્સંગ વગર કોઈ અસંગ થયું એમને ભૂતો ન ભવિષ્ય. એ પ્રશ્ન તમે સારો ઉઠાવ્યો એ મને કેમ. છસો ને નવ નંબર નો પત્રમાં તમારો જ પ્રશ્ન છે, તમારા જ પ્રશ્ન નો ઉત્તર છે. પોઈન્ટ સર્વભાવથી અસંગપણું થયું, એમાં એ જૂનાગઢમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે અને તે થવાની અર્થે જ સર્વ વચનો કયા છે. અને સર્વભાવથી અસંગપણું થયું તો દુષ્કરમાં દુષ્કર સાધન છે, તેથી તે નિરાશ્રયને સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારીને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે? અસંગપણાનો આધાર શું? સત્સંગ. પરંતુ પ્રશ્ન અસંગપણાને ઉઠાવીને વાત કરી રહ્યો છું કે જે સત્સંગના યોગે સંયોગ સ્વરૂપભૂત એવું અસંગપણું, કેવું અસંગપણું કેવું છે? સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. આ શબ્દ સંયોજના એમની બહુ સ્વતંત્ર છે. આવી શબ્દ સંયોજના બહુ ઓછી જગ્યાએ મળે છે કે જે એમણે પોતાના સંયોજન કર્યા છે. મર્મ પ્રકાશ છે, માર્મિક વાણી છે. પછી કહે છે કે સત્સંગ ઘણી વાર થયો છે, મળ્યા છતાં નિષ્ફળ ગયો છે, એના શું કારણો છે? બહુ સરસો કરે. હા ચોક્કસ, અનેક જીવોને કામ આવ્યું, અનેક જીવોને કામ આવ્યું. અંબાલાલભાઈ ઘણી કરી, ચાર વર્ષમાં 57માં સ્વર્ગવાસ થયો કૃપાળુ દેવ નો, 61મી સાલમાં પહેલી આવૃત્તિ છાપી છે. 4 વર્ષમાં તો એ વખતે આવા પ્રેસ નતા સારા, 4 વર્ષમાં તો પુસ્તક છાપીને બહાર પાડ્યું છે, સમાજને હાથમાં આપ્યું છે. પૈસા નતા, જ્ઞાની હતા, પુસ્તક લખતા હતા, પુસ્તક છપાવવા માટે પૈસા અને કોઈ પરખેવા નતા. હું છપા નાખો છો,
એવું
કોઈ નતું બોલો. અને છ આઠ મહિના મળું છું, દસ મહિના મળું છું, એક પુસ્તક લેખા પડે દસ મહિના છપાવી નથી. પછી આ જુઠાભાઈ ને મંગળદાસ જયસંગભાઈ વાળા ને મળ્યા, મિલ માલિક છે ને, એને એને ઓળખાણ થઈ, જુઠાભાઈ ને ઓળખાણ થઈ, સંસ્કારી લાવું છપાવી નાખું શ્રીમંત માનતા. પછી ત્યારથી એમને પણ કે જે તમને યોગ ત્યાંથી શરૂ છે, તમને યોગ ત્યાંથી શરૂ છે, એમને જુઠાભાઈ મળ્યા પછી એવું છે. કાળ ની બલિહારી છે આ બધી, શું સમર્થ જ્ઞાની પુરુષો થાય છતાં કાળ ની બલિહારી છે આ બધી. એના ભાવ બહાર આવે, એને મૂર્ત રૂપ આપતા ટાઈમ લાગે, એને અંતરાય હોય વચ્ચે. શું કહે છે, તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપે રહેવાનો જ આધાર આદેશ સંબંધ છે. આ સિદ્ધાંત સ્થાપ્યો કે જ્ઞાન ને જ્ઞાન નો જ આધાર છે, એને રાગ નો ક્રોધાદી નો બિલકુલ આધાર નથી. કે સારી રીતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામેલું તત્વ છે, જો સારી રીતે પ્રતિષ્ઠા પામેલું એ તત્વ ન હોય તો અનાદિ અનંતપણે એ પોતાના સ્વરૂપમાં કેવી રીતે ટકી શકે, પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે. આયુષ્ય બળ ન હોય તો શરીર ટકતું નથી, ભલે પહેરવાનું હોય તો હાથફેલ થઈ જાય. તો જે અનાદિ અનંત ટકે છે એને ટકવાનું બળ કેટલું, અસ્તિત્વ બળ કેટલું, એ પણ અનંત છે. એના અસ્તિત્વને જગતમાં કોઈ હાનિ પહોંચાડી શકે કે કોઈ પહોંચાડી શકે એ બની શકે એવું નથી. માટે જ્ઞાન કે જે જાણું ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, અહીંથી શરૂ કર્યું પ્રકરણ, અહીંથી શરૂ કર્યું ભેદ જ્ઞાન, અહીં સુધી સિદ્ધાંત સ્થાપ્યો. હવે એમ કે છે કે જ્ઞાન કે જે જાણું ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન ક્યાં છે? ચાલતી જાણવાની ક્રિયામાં જ્ઞાન છે. અહીંથી જ્ઞાનનું સરનામું આપ્યું, સરનામું પત્તો મળે ત્યારે પહોંચે ને માણસ. હવે અંદર જોવાનું છે કે ચાલે છે જ્ઞાનની ક્રિયા, હા બરાબર ચાલે છે જાણવાની ક્રિયા, બરાબર સતત ધારા અહીં ચાલી રહી છે. એના આધારે, એ જાણન ક્રિયાના આધારે જ્ઞાનને ગ્રહણ કરવું છે, એ ઉદ્દેશ છે આચાર્ય મહારાજનો. જ્ઞાન કે જે જાણન ક્રિયાના આધારે રહેલું છે એમ કે છે. તો જાણન ક્રિયાના આધારે જ્ઞાન જોવા મળે છે, અથવા જોવા મળે છે એમને જ્ઞાન પોતાપણે ગ્રહણ થાય છે. જાણન ક્રિયાના આધારે જ્ઞાન પોતાપણે ગ્રહણ થાય છે. આ જ્ઞાન તે હું, અને એ જ્ઞાનના આધારે વર્તમાનમાં જાણન ક્રિયા પરિણમન કરે છે, કે રાગના આધારે જાણન ક્રિયા પરિણમન કરે છે. બસ આટલી પ્રક્રિયા, કે એક અભેદ જ્ઞાનનો વિભાગ છે જે ભેદ જ્ઞાનમાં રહેલો છે. ભેદ જ્ઞાનમાં ડબલ ક્રિયા છે, સૂક્ષ્મપણે જો તપાસવામાં આવે ભેદ જ્ઞાનને તો એક સાથે બે ક્રિયા થાય છે, પરથી જુદાપણું અને સ્વરૂપથી એકત્વપણું, પરથી વિભક્તપણું અને સ્વરૂપથી એકત્વપણું. એકત્વ વિભક્તપણું એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે. શું? એ ભેદ જ્ઞાનની એ પ્રક્રિયા છે, પ્રોસેસ છે, કે જે ભેદ વિજ્ઞાન, જે ભેદ વિજ્ઞાનને મૂળ બીજું છે સ્વાનુભવનું, અનુભૂતિનું. આજે જે ગાથા ચાલી ગુરુદેવના પ્રવચનમાં, અનુભૂતિનું મૂળ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન મૂળામ અનુભૂતિ, પ્રશ્નમાં એ લીધું ભેદ વિજ્ઞાન મૂળામ અનુભૂતિને શું કીધું, ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે એવી અનુભૂતિ છે. એ સિવાય બીજી કોઈ રીતે અનુભૂતિ ન થાય. તો ભેદ વિજ્ઞાનમાં તો રાગથી ને પરથી ભિન્નપણું છે, તો એમાં અનુભવ કેવી રીતે થાય? તો કે એ એક સાઈડ છે ભેદ જ્ઞાન ની. આપણે એમ કહીએ કે આ એક ટેપ છે, પણ એને બે સાઈડ છે, એ અને બી. એમાં એ એક સાઈડ છે, પરથી અનંતપણું થાય છે એ ભેદ જ્ઞાન ની એક સાઈડ છે, અને સ્વથી એકત્વપણું થાય છે એ પણ એક ભેદ વિજ્ઞાન ની એક બીજી એક સાઈડ છે. આસ્તિ સાઈડ લીધી છે કે સ્વથી એકત્વપણું થાય છે. કેવી રીતે? કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે, એમ જ્ઞાન ને ગ્રહણ કરવું, અને એ જ્ઞાન ને આધારે જ્ઞાન ક્રિયા પરિણમે છે, એમ ભૂત નામ માં પરિણમન કરવું. આ થઈ ગયું એકત્વ. એકત્વ છે એટલે ઓટોમેટિક પરથી વિભક્ત થઈ ગયું. એટલે અસ્તિ થી વાત લીધી કે એકત્વ થાય તો પરથી વિભક્તપણું કરવાનું, કઈ બીજું કરવું પડતું નથી, તે સ્વયં જ પરથી વિભક્તપણું છે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન ગ્રહણ કરવું, અહીં તો એમ જ કે છે. કાંસમાં તો તમે વાંચો તો સમજે, જ્ઞાન નું સ્વરૂપ જ જાણન ક્રિયા છે. શું નામ નું પ્રગટ સ્વરૂપ? શું કે જાણવાની ક્રિયા તો જ્ઞાન નું પ્રગટ સ્વરૂપ છે. તો એ ક્રિયાના આધારે જ્ઞાન ને ગ્રહણ કરવું. એક તરફ ઉઠશે પ્રાણભાઈ, દ્રવગુણ કે પર્યાય, બરાબર છે? ચેનલ બતાવી છે ને, અંદર જવાની રીત બતાવી છે. અહીંયા અંતરમુખ કઈ ચેનલ થી થયું વાત ચાલે છે? સમર કરાવો છે ને, ધર્મ કરાવો છે. પર્યાય ના આધારે જ્ઞાન છે, દ્રવદૃષ્ટિ પ્રકાશ માં એ વાત છે. જેમણે જોર શોર થી અપરિણામી ની વાત કરી છે, એમણે એ વાત કરી છે. પાછી જ્ઞાન કરીએ પર્યાય ભી કોઈ આધાર પર ખરી હે? પ્રશ્ન શું કર્યો છે કે આપ કહો છો ને એ ઉધાર જ્ઞાન માં આવે છે, પણ વેદન માં અનુભવ માં નથી આવતો. તમે જે વાત કરો છો ને એ તમને સમજાય છે ઉધાર જ્ઞાન માં, પણ અનુભવ માં નથી આવતો. તો કે જે તને ખ્યાલ માં આવે છે તો ખ્યાલ વાળી જ્ઞાન પર્યાય ભી કોઈ આધાર પર ખરી હે? તો આધાર વાળી વસ્તુ ક્યાં હે? કે બેકર આધાર વાળી શક્તિ ને ભી ખંડ ગાના પ્રસર ગાના વ્યક્ત સ્વરૂપ પર્યાય માં આવે. શક્તિ નું વ્યક્ત સ્વરૂપ, ગુણ નું સ્વભાવ નું જ્ઞાન સ્વભાવ વ્યક્ત જ્ઞાન પર્યાય માં થાય છે. એટલે જ્ઞાન ક્રિયાથી જ્ઞાન સ્વભાવ ગ્રહણ થાય છે પ્રગટપણે. આચાર્ય મહારાજ ના શબ્દો માં જોઈએ આપણે, માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, તે જ્ઞાન જાણન ક્રિયાનું જ્ઞાન થી અભિરૂપણ હોવાને લીધે, તે જાણન ક્રિયાનું જ્ઞાન થી અભિરૂપણ હોવાને લીધે જ્ઞાન માં જ છે, જ્ઞાન જ્ઞાન માં જ છે. જાણન ક્રિયાના આધારે એમ જણાયું કે જ્ઞાન જ્ઞાન ન જડે, જ્ઞાન સામાન્ય જ્યાં સુધી તેમાં જ્ઞાન ન જડે ત્યાં સુધી એની શોધ ચાલુ રાખે. પોતા પણ એ જ્ઞાન જડું, હું જ્ઞાન, હું જ્ઞાન, કેમ કે હું રાગ ને હું ક્રોધ આદિ થઈ રહ્યું છે. એ ચાલશે ત્યાં સુધી જાણ ક્રિયામાં હું જ્ઞાન નહીં આવે. એટલે જ્યાં સુધી જ્ઞાન નો હું પણ ન આવે ત્યાં સુધી એકલી જાણ ક્રિયાને ઉદ્દેશપૂર્વક ઉદ્દેશપૂર્વક શોધ ચાલવી જોઈએ, ખોજ ચાલવી જોઈએ. અંદરમાં આ અંતરંગ ક્રિયા તે અંતરંગ સાધન છે, આવી અંતરંગ ક્રિયા તે અંતરંગ સાધન છે. બહારથી સમજણમાં જે ઉધાર જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાનમાં આવ્યું એ બાહ્ય સાધન છે, એ કામ અંદર નું નહીં કરે. બાહ્ય સાધન થી આગળ વધીને પછી અંતરંગ સાધન માં આવવું જોઈએ. એટલે એક ન્યાય એમ કહેવાય કે પ્રયોગ ભેદ જ્ઞાન નો પ્રયોગ તે જ અનુભૂતિ નું અંતરંગ સાધન છે, અંતરંગ કારણ છે કે જેનાથી સ્વાનુભવ પ્રગટે છે. એ સિવાય સ્વાનુભવ ન પ્રગટી શકે. ક્રોધાદીનો વિષય લીધો છે કે ક્રોધાદી કે જે ક્રોધાદી ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે ક્રોધાદી ક્રિયાનું ક્રોધાદીથી અભિન્ન પણ હોવાને લીધે એ ક્રોધાદિકમાં જ છે. ક્રોધાદિકમાં ક્યાંય જ્ઞાન નથી. જેટલા અદિકમાં જેટલા વિભાવો છે તે બધા વિભાવો હવે અવલોકન આ પરિચય કરવા માટે છે. પોતાના અનુભવને વારંવાર તપાસવો, અવલોકનથી સતત તપાસવો, તે બે પ્રકારના પરિણામની જાતિના પરિચયથી જાતિને જુદી પાડવા માટે છે. નહીતર શું થાય છે કે વિભાવ પણ ચૈતન્યનો વિકાર હોવાથી એમાં ચેતનાનો આભાસ થાય છે. એમાં જે ચેતનાનો આભાસ થાય છે એટલે એમાં હુંપણાનો ભ્રમ થાય છે કે આ રાગ મેં કર્યો મારામાંથી. એટલે બેની જાત જુદી ન પરખાય ત્યાં સુધી કોઈ ને કોઈ વિશે વિભાવ ઉત્પન્ન થઈને છેતરી જશે. ઓળખાણ થાય તો ગમે એને સાવે નહીં, પછી છેતરાવાનું નથી પોતે. એટલું જ્ઞાનને કેળવવું, ભેદ જ્ઞાનનો પ્રયોગ એ જ્ઞાનની કેળવણી રૂપ છે. કે જે કેળવણીથી ભાવ ભાષણની ઉત્પત્તિ થાય છે. એકવાર ભાવ ભાષે, વિભાવના સ્વરૂપનો ભાવ ભાષે અને સ્વભાવના જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો ભાવ ભાષે તો પછી ક્યાંય ભૂલ થવાનો અવકાશ નથી. ભાવ નો ભાષે તો ભૂલ થવાનો અવકાશ છે. પરિચય વગર જાતિ નક્કી ઓળખાણ થાય નહીં. આત્માને ઓળખવા, આત્માના પરિચય થવો, અને એ સિદ્ધાંત સર્વત્ર છે કે કોઈ પણ ચીજની ઓળખાણ માટે એનો પરિચય જ જરૂરી છે. એ સિવાય બીજી કોઈ પ્રક્રિયા એમાં કામ આવે નહીં. પછી હીરો ઓળખવો હોય તો હીરો, અનાજ ઓળખવો હોય તો અનાજ, કાપડ ઓળખવો હોય તો કાપડ, ચાને ઓળખવો હોય તો ચાને, માણસને ઓળખવો હોય તો એનો પરિચય હોવો જરૂરી છે. પરિચય હોય કેવી રીતે માણસ ઓળખાય? આચરણ ની શક્તિ તો દેખાય છે. રાગ એક આચરણ રૂપ છે, આચરણ ની શક્તિ તો ચારિત્ર ગુણ છે ને. એટલે એને શક્તિ પકડવી છે તો એ બાબતે પકડી લે છે, શક્તિ પકડવી છે. એમ એમાં શું કારણ છે? એવું કે શક્તિને જોવાની નજર હોવી જોઈએ. શું છે આના? કે સ્વભાવ છે ને એ પર્યાય રૂપે નથી અને ગુણદ્રવ્યના ભેદ રૂપે પણ નથી. એનું નામ સ્વભાવ છે ના, એનું રૂપ અનુભવ સ્વરૂપ છે. અનુભવ સ્વરૂપ છે, ઉભય સ્વરૂપે નથી. ન તો પર્યાય રૂપે છે, ન તો દ્રવ્યગુણ રૂપે છે. આ પંચાધ્યાયના બીજા ભાગમાં 762 ની ગાથા ચાલે છે. 761-62 માં આની ચર્ચા ચાલી છે. પંચાધ્યાય દ્રવ્યાનું ગ્રંથ છે. એમાં એમ કહ્યું કે આત્મા અનિત્ય છે એ તો વ્યવહારનીનો વિષય છે, પણ આત્મા નિત્ય છે એ વ્યવહારનીનો વિષય છે. અને આત્મા નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી, અનુભવ સ્વરૂપ છે, તે નિશ્ચયનો વિષય છે. એમ લીધું છે. કેમ કે જો એકલો નિત્ય હોત એકાંતે તો પર્યાયમાં એ જણાત નહીં, પર્યાયમાં એ વ્યક્ત થાત નહીં. તો જ્ઞાન ક્રિયા ઉપરથી
આત્માનો પત્તો ના લાગે છે, જ્ઞાન સ્વભાવ આત્માનો. નિત્ય સ્વરૂપે છે પણ ગ્રહણ કરવાના સર્વ વાપેલું છે એ તત્વ છે અનુભવ સ્વરૂપે તો આત્મા છે. શરતી ધર્મ કરવો છે. જીરા પોતાના કામ થાય એવું નથી.
થેન્ક યુ. મહાવીર ભગવાન.